నమో అరిహంతారం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవజాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం. ఆత్మానుశాసన మంగళాచార్య శ్రీ జిన శాసన గురు నమో నానావిధ సుఖకార ఆత్మహిత ఉపదేశతే కరే మంగళాచార సోహే జిన శాసన ఆత్మానుశాసన శ్రుత జాకి దుఃఖ హరి సుఖ కారి సాచి శాసన జాకో గుణ భద్ర కర్త గుణ భద్ర జాకో జాని భద్ర గుణ ధారి భద్ర కరత ఉపాసన ఐసె సార శాస్త్ర కో ప్రకాశే అర్థ జీవనీ కో బనె ఉపకార నాశ మిథ్యా బ్రహ్మ వాసన ते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हो के हो तो अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप उन विनाशी प्रभु को ग्रंथ रचो आत्मानुशासन अव्य जनों को है शिव का आत्मन तू दुख से डरता और सुख की वांछा करता इसीलिए मैं दुखहारी और सुखकारी रचना करता मधुर लिपा की उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी किंचित तू भयभीत हो.
हमणा जे आपणे बधाए पर्वाधिराज पर्युषण पर्व रत्नत्रय पर्व अने क्षमावणी पर्व ए त्रण पर्व ने आपणे उजाव्या. आशा छे आ त्रण पर्व में आपणा भावो खूब वैराग्यमय थया हशे અને આપણી સાધના આરાધના આગળ વધી હશે. આપણે આજે આત્માનુશાસન ગ્રંથ જયતિબેન નથી આવી શકતા એટલે હું લઉં છું. આપણે ગાથા 191 અને 192 બે ગાથાનો આજે સ્વાધ્યાય આપણે કરશું. જો પહેલા એનું બેકગ્રાઉન્ડ જરાક જોઈએ ભૈયા, આગે જરા ઇન્ડેક્સ નિકાલ લીજે શરૂ મેં. જો જેની પાસે બુક છે તો આગળ આપણે મંગલાચરણ વાંચ્યું ને એનાથી પણ આગળ પેજ નંબર 28 છે, 28મું પાનું. આપણે આ જે ગ્રંથ છે આત્માનુશાસન, તો એ ગુણભદ્ર આચાર્ય દ્વારા રચિત ચરણાનયોગની શૈલીથી રચાયેલો ગ્રંથ છે. આ ગ્રંથમાં આચાર્ય ભગવંતે એક ઉપદેશાત્મક શૈલીમાં જીવોને ધર્મના માર્ગથી કલ્યાણમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે. જે શૈલી જુદી જુદી હોય છે, જેવી રીતના દ્રવ્યાનયોગમાં વસ્તુ સ્વરૂપ કેવું છે ને એ સીધે સીધું બતાવવામાં આવે છે, તો વસ્તુ સ્વરૂપમાં કોઈ ઉપદેશ લાગુ પડતો નથી, કેમ કે ત્યાં તો એક દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું કરી શકતું નથી, દ્રવ્ય એની પર્યાયને કરી શકતો નથી, પર્યાય પોતાના ષટકારકથી થાય છે. તો કોઈ કરવાનું શું કે કાંઈ નહીં કરવાનું. જેવું વસ્તુ સ્વરૂપ છે એને જાણવું, એને સમજવું એ જ પુરુષાર્થ છે. ખ્યાલ આવે ને? તો એ તો વાસ્તવિક જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ત્યાં કહી દેવામાં આવે છે. પણ તો એ લૌકિક ઉપચારમાં એમ જ આપણે કહીએ કે ભાઈ કાંઈ નથી કરવાનું, કાંઈ નથી કરવાનું, તો સામેવાળા લોકો જે શ્રોતા છે કંઈ સમજતા નથી. એટલે આચાર્ય ભગવંત ચરણાનયોગની શૈલીમાં એક ઉપદેશાત્મક શૈલી પણ રાખે છે. ઉપદેશાત્મક શૈલી કેવી હોય કે ભાઈ પોતાના આત્માના કલ્યાણમાં લાગો, ભગવાનના દર્શન કરવા આવો, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, અને ઉપદેશાત્મક શૈલી કહેવાય. તો આ કરવાથી આત્મકલ્યાણ થશે કે નહીં? જો આચાર્ય ભગવાનના કહેવાથી આપણે કરવાના નથી, ખ્યાલ આવે ને, આચાર્ય ભગવાનના કહેવાથી આપણે કરી નાખવાના નથી. એ તો આચાર્ય ભગવાન તો શાસ્ત્રોમાં લખી ગયા, તો બધાએ સિમિલર એક્શન્સ કરવી જોઈએ ને, પણ એવી તો થતી નથી. અને આપણે એક કામ કરીએ તો પણ એનાથી આપણું કલ્યાણ થતું નથી, કેમકે જો મંદિર તો આપણે બધા આવે છે, મંદિર આવવાથી આત્મકલ્યાણ થઈ જતું હોય તો આપણે બધાનું સિમિલર આત્મકલ્યાણ થવું જોઈએ, ખ્યાલ આવે. પણ જો જે જીવ સાવ ધર્મમાં નથી લાગેલો એને ધર્મમાં લગાવવા માટે પહેલા ઉપદેશની શૈલીથી આવી રીતના ધર્મમાં લગાવવામાં આવે છે, એટલે એ જીવ સાવ મંદિર આથી ના આવતો હોય તો મંદિર આવવાનું શરૂ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું શરૂ કરે, એનાથી વસ્તુ સ્વરૂપને સમજવાનું શરૂ કરે, પછી ખબર પડે કે અરે આમાં તો કંઈ કરવાનું જ નહોતું, ખ્યાલ આવે છે ને. જેવી રીતના સમજો કે આપણે ઘરે કંઈક જમવાનું બનાવ્યું, આપણે એટલે આપણે આવ્યા અને કોઈકે બનાવી રાખ્યું, સમજો મેડે બનાવી રાખ્યું છે, ઘરે કામવાળા બેને બનાવી રાખ્યું, હવે મહેમાન આવવાના છે તો આપણે થોડા ટેન્શનમાં હોઈએ ને કે મહેમાન આવવાના છે આને બરાબર બનાવ્યું હશે કે નહીં, તો બેન ટેન્શનમાં હોય એમાં હસબન્ડ આવીને શું કરે, હજી પ્રેશર નાખે કે બરાબર બનાવજે, આ બરાબર હોવું જોઈએ, હા જરા ઓલી ખીર મીઠી હોવી જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, અરે એને બહુ ડાયાબિટીસ છે, બહુ વેડું નહીં કરતા, આદિ આદિ, ખ્યાલ આવે. બેનને બધું ખબર હોય પણ તોય હસબન્ડ આવીને પ્રેશર તો નાખે. હવે મને વાત કહો, હસબન્ડના કહેવાથી ઓલું બરાબર થઈ જવાનું છે કે નહીં, થવાનું છે નથી થવાનું? અચ્છા, હવે કોઈક બેન ટેન્શન લઈ લે અને કોઈક બેન ટેન્શન ન લે, એને ખબર છે કે આનો આવો સ્વભાવ છે, અને જે બેન ટેન્શન લે તો હસબન્ડને ખબર છે કે ભાઈ આનો આવો સ્વભાવ છે, ખ્યાલ આવ્યો કે નહીં. હવે ટેન્શન લેવાથી ઓલું જમવાનું બરાબર બની જવાનું છે નથી બનવાનું, પણ એનાથી શું થાય કે એ બેન સાવચેતીથી પાછી બધી રેસીપી ટેસ્ટ કરશે, ધ્યાન રાખશે કે ભાઈ બરાબર બન્યું કે નહીં, જો કોઈ વસ્તુમાં 19-20 હોય તો એને એડજસ્ટ પણ કરશે. હવે આનાથી શું થયું કે આનાથી જે મહેમાનને અનુકૂળ ભોજન બન્યું, હવે સમજો બેને ટેસ્ટ ન બી કર્યું હોય અને ઓલી બાય એક્સપિરિયન્સ્ડ હોય તે તો બરાબર જ કરીને ગઈ છે, ખ્યાલ આવે ને. એટલે વસ્તુ સ્વરૂપ તો છે ને ઓટોમેટિકલી જેમ છે એમ જ કામ ચાલે છે, પણ તો એ અહીંયા આચાર્ય ભગવાન છે ને ઓલા ઉપદેશ આપવા લાયક વ્યક્તિ જેવા છે કે આપણને ઉપદેશ આપે છે કે ભાઈ આમ શાસ્ત્ર સ્વાધ્યાય કરજો, આમ કરજો, આમ કરજો, ખ્યાલ આવે. હવે કોઈ જીવ જો આ જે ઉપદેશાત્મક શૈલી હોય ને એ ઘણા બધા પ્રકારની હોય, જો સમજો થોડું, કેમ કે આપણે જે શાસ્ત્ર સ્વાધ્યાયની એક પદ્ધતિ હોય ને એને સમજવી જોઈએ. જેવી રીતના પ્રથમાનુયોગ આદિ હોય તો ક્યાંક તો આપણને મોટિવેટ કરીને ધર્મમાં લગાવે, ત્યારે જે ધર્મ કરે છે એને જો આ સમોચરણ આદિ વૃદ્ધિ પ્રગટ થાય છે, એને આવા પુણ્ય મળે છે, સ્વધર્મ ઇન્દ્ર જેવા પદ મળે છે, ચક્રવર્તી જેવા પદ મળે છે, તો એનાથી આપણે મોટિવેટ થઈ જઈએ, આપણને સ્વર્ગ આદિના લોભ બતાવીને પણ ધર્મમાં લગાવે છે, ખ્યાલ આવે. પછી કર્ણાનિયોગ જેવો ગ્રંથ હોય તો એમાં ઉપદેશાત્મક શૈલીમાં ડરાવીને પણ ધર્મમાં લગાવે છે કે જો નહીં સ્વાધ્યાય આદિ કરો ને તો નરકમાં જશો, નરકમાં જો આટલા દુઃખ છે, એમાં આવી ગંધ છે, એમાં આટલું ગરમી ઠંડી આદિ બધું છે, તિર્યંશમાં જશે તો તિર્યંશનું આયુષ્ય કેવું, એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ થાય છે, ખ્યાલ આવે ને. તો ભયથી પણ ધર્મમાં લગાવે છે, જે આપણે સામ દામ દંડ ભેદ કહીએ, બધી જ રીતે આચાર્ય ભગવાન જીવોને ધર્મમાં લગાવવાનો ઉપદેશ આપે છે. પણ જો ખરી રીતે ઉપદેશાત્મક શૈલી જુદી છે અને વસ્તુ સ્વરૂપ જુદું છે, ખ્યાલ આવે છે કે આપણે આમાંથી ઉપદેશ ગ્રહણ કરીને ઘણા લોકો એમ કહે ને કે ભાઈ આ તો બધું આટલા અનંતા જીવો છે એમાં મારું આત્મકલ્યાણ ક્યારે થશે, 608 જ મોક્ષે જાય તો મારો નંબર ક્યારે આવશે, તો આમાં તો કંઈ કરવા જેવું જ નથી, એમ કરીને ભયથી નિરાશ થઈ જાય છે. પણ એવા જીવોને વસ્તુ સ્વરૂપ સમજીને એણે પોતાની એક કહીએ ને હિંમત બાંધવા જેવું છે કે ભાઈ આ વસ્તુ સ્વરૂપ કંઈ ભયાત્મક નથી, ખ્યાલ આવ્યો કે વસ્તુ સ્વરૂપ તો સમજવા જેવું છે. હવે જેવા એવા જીવો હોય કે જેને ભયથી મોટિવેટ થતા હોય તેને તો ભય કરવા જેવો છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આચાર્ય ભગવાન ગ્રંથોમાં તો બધી જ રીતે વર્ણન કરીને ગયા છે. હવે આપણી એ જવાબદારી છે કે એ વર્ણનને પ્રોપર રીતે સમજીને એમાંથી પ્રોપર આપણે નિષ્કર્ષ કાઢીએ. નિષ્કર્ષ શું છે? કે આત્મકલ્યાણને કરવું એ નિષ્કર્ષ. જો આપણે અહીંયા 191મી ગાથા વાંચવાના છે, એની પહેલા આનો મેઇન ટોપિક છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. આ ગ્રંથમાં 16 મેઇન ચેપ્ટર્સ છે, એમાં આપણે 16th ચેપ્ટર ઉપર અત્યારના છે. એ 16th ચેપ્ટરનું નામ છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. હવે જો એની અંદર આપણે 191 ગાથા આજે વાંચવાના છે, એની આજુબાજુનું ઉપર નીચે થોડું જોઈએ. જો લાસ્ટ ટાઈમ 190 ગાથા થઈ હતી તો તપ અને શ્રુતકા વાસ્તવિક ફળ, તપ કરવાથી શું ફળ મળે છે એ આપણે લાસ્ટ ટાઈમ જોયું, એમાંથી થોડું ટચ કરશું આજે. આજનો જો વિષયાભિલાષા કી અનર્થતા, વિષયાભિલાષા એટલે કે આ 5 ઇન્દ્રિય છે, એ 5 ઇન્દ્રિય જે વસ્તુને એન્જોય કરે છે, ભોગવે છે, એમાંથી આપણને કાંઈ સુખ પ્રાપ્ત થતું નથી એ આપણને આમાં બતાવશે. 192 વિષયો કા દોષ જાણકર ભી ઉસકે સેવન મેં આશ્ચર્ય, કે ખબર પડી જાય જો આમાં દોષ છે અને તોય આપણે કરતા રહીએ તો કેવી વિચિત્ર વાત છે એ બતાવશે. અને છેવટે જો 193 એ આપણે ટચ નહીં કરીએ પણ ખાલી બતાવું છું કે આત્મહિતકારી આચરણ કી પ્રેરણા, કે આ બધું સમજીને કરવા લાયક શું છે, કે પોતાના આત્માના હિતમાં લાગવા જેવું છે. ખ્યાલ આવે છે? જો કાગળ ગાથા નંબર 190 જો ફરીથી, જે હમણાં બે પહેલા એક બેઝ બનાવ્યું, તો અહીંયા આચાર્ય ભગવાન આપણને જે વસ્તુ સ્વરૂપમાં જે દોષ થાય છે, એટલે વસ્તુ સ્વરૂપ તો એવું છે કે દરેક દ્રવ્ય પોતાનું કામ કરે છે, તો અહીંયા જીવ પણ પોતાનું કામ કરે છે, તો જીવ પોતાના શુભ અશુભ પરિણામ પોતે કરે છે, કોઈ અન્ય વસ્તુને કારણે નથી કરતા. પણ તો પણ બહારમાં એવા જે વિષયો છે, વિષય એટલે સમજો કે મોટી ગાડી મળી તો આપણને શું થાય, ક્યારે મજા પડી ગઈ. આ જે મજા પડી ગઈ એ જે જીવનો ભાવ થયો એ એકચ્યુઅલી પાપ ભાવ થયો. ખ્યાલ આવે? તો ગાડીને કારણે થયો કે જીવનો ભાવ પોતાની જાતે થયો, કે પોતાની જાતે થયો? કેમ કે બધા મોટી ગાડીવાળા એવા ભાવ કરતા નથી, સમજાય છે કે નહીં? અને કોઈને એવો ભાવ હોય કે ભાઈ આજે પૂજા કરીને હમણાં સરસ મજાની કેવા શાંતિના પરિણામ થયા, બહુ આનંદ આવ્યો, તો આ જે ભાવ થયો એ શુભ ભાવ થયો. ખ્યાલ આવે છે કે? હવે શુભ ભાવમાં પણ ધર્મ માનીને બેસી જઈએ તો એમાં પણ દોષ થાય છે. ખ્યાલ આવે છે કે? પણ શુભ ભાવને શુભ ભાવ તરીકે લીધો તો બરાબર છે. તો જો કઈ વસ્તુને કેવી રીતના સમજવું એ આપણી જવાબદારીની વાત છે. અહીંયા જે વિષયાભિલાષામાં શું દોષ થાય છે તો એ દોષનું વર્ણન કરીને આપણને આચાર્ય ભગવાન એનાથી છોડાવવા માંગે છે. સમજાય છે ને? જો પહેલા 190નો ભાવાર્થ આપણે વાંચીએ, બહુ જ સરસ ગાથા છે અને એમાં બહુ માર્મિક પોઈન્ટ આચાર્ય ભગવાન કહી ગયા છે. હું પહેલા આખો વાંચી જાઉં છું, પછી એના પર થોડો વિચાર કરશું. જો માત્ર શાસ્ત્ર પઢના ઓર તપ કરના હી કાર્યકારી નહીં હૈ, કાર્યકારી તો ઉપશમ ભાવ. 190 પાનું નંબર 184 એ ઉપર લે લો થોડા, 190 કા ભાવાર્થ. જો શું કહે છે, ઉપશમ ભાવ એટલે કે પોતાના આત્મામાં લીન થઈને જે શાંતિ પ્રગટ થાય એ શાંતિના ભાવને ઉપશમ ભાવ કહેવાય છે. જ્યારે આપણે શાસ્ત્ર વાંચીએ અથવા તપ કરવા બેઠા હોય તો ત્યારે પણ આપણું જે મન છે એ મન તો બધે દોડાદોડી કરતું હોય છે. જો એક એક્ઝામ્પલ આપું, બે વ્યક્તિ હોય સમજો આપણે અહીંયા પાર્લામાં રહીએ છીએ અને એની ઓફિસ છે ચર્ચ ગેટ, ક્યાંય બી લ્યો ને શું ફરક પડે છે. હવે ઓફિસમાં જવાના બે રસ્તા, એક છે કે તમે રોજ ગાડી કાઢીને ચલાવીને જાઓ, અને તમને પહોંચતા કેટલી વાર લાગશે બેન? 1.5 કલાક લાગે કે નહીં? 1.5 કલાક જતા, 1.5 કલાક આવતા, 1.5 કલાક. તો એમાં શરીરને કેટલો કષ્ટ છે? કાંઈ નહીં ને. તમે એસીમાં બેઠા છો સરસ મજાના, એમાંય ડ્રાઈવર હોય તો આપણે પગે નહીં હલાવવાના ને હાથે નહીં હલાવવા, આપણે તો બેસવાનું. તો શરીરને કેટલો કષ્ટ? 0. મનને કેટલો કષ્ટ છે? ઘણો કષ્ટ છે. અરે આને ચલાવતા નથી આવડતું, અરે આ હોર્ન મારે છે, હા અરે આ આમ કરે, આ કેમ કરે, આવા ખાડા છે, આમ છે તેમ છે, આ શું છે? આ માનસિક કષ્ટ છે. સમજાય છે કે નહીં? હવે ઓફિસ જવાનો બીજો રસ્તો શું છે? કે ટ્રેન લઈને જાઓ. હવે ટ્રેનમાં માનસિક કષ્ટ કેટલો છે? કે ઓછો છે, ઓછો છે. કેમ કે હવે રોજ ઈ ટ્રેન ઈ જ પાટા પર જાય, કોઈ પોટહોલ્સ નહીં ને કઈ ટ્રાફિક નહીં ને કોઈ હોર્ન નહીં કશું નહીં. ખાલી વસ્તુ શું છે? ત્યાં અંદર ધક્કા મૂકી, આણે મને આમ ધક્કો માર્યો, આણે આમ પુષ કર્યું, આણે આમ કર્યું તેમ કર્યું, એ માનસિક કષ્ટ. શારીરિક કષ્ટ કેટલો છે? બહુ બધો. શારીરિક કષ્ટ બહુ બધો છે. કેમ કે બેસવા મળે નહીં, ઉભા રહેવાનું, એમાં એક પગ મૂકીને ઉભા રહેવાનું, બીજા પગને મૂકવાની જગ્યા ન મળે. હાથમાં બેગ હોય તો બેગને ઉપર લઈને રાખવી પડે, જેવી રીતના આ આપણે કુલી લઈ જાય ને બેગ, એવી રીતના ઉપર, કેમ કે નીચે રાખવાની જગ્યા ન હોય. ખ્યાલ આવે? તો જો બે રસ્તામાં, એકમાં શારીરિક કષ્ટ છે અને એકમાં માનસિક કષ્ટ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એવી જ રીતે અહીંયા લો, આજે સ્વાધ્યાય અને તપ કરવાની જે પદ્ધતિ છે એમાં શારીરિક કષ્ટ કેટલો છે? કે કાંઈ નથી, એક જગ્યાએ બેઠા છે, એક જગ્યાએ બેસીને સ્વાધ્યાય કરીએ છે. માનસિક કષ્ટ કેટલો છે? ઘણો છે. હવે જો કમ્પેરિઝન કોની સાથે થાય? જે બહાર વિષય કશાયમાં છે એની વાત જ નથી અહીંયા, એનાથી આગળ વધીને જે સ્વાધ્યાયમાં છે એને પણ પોતાના આત્મામાં લીન થઈને જે નિર્વિકલ્પ દશા છે એવી શાંતિ નથી. એનું મન ક્યાં ફરે છે? ઘડીકમાં આ વાંચ્યું, ઘડીકમાં એને વિચાર આવ્યો કે ઓલા શાસ્ત્રમાં આમ છે, આ શાસ્ત્રમાં આમ છે, એમાં પછી વિચાર આવ્યો કે જો ઓલા પ્રવચનમાં આમ કીધું હતું, ગુરુદેવ શ્રી આમ કીધું હતું. આ મન શું કરે છે? જો સ્વાધ્યાયમાં જ છે તો પણ ફરે છે, અને ફરે છે એ એનો માનસિક કષ્ટ છે. સમજાય છે કે? હવે જે જીવ તપ કરવા બેઠો છે એ તપમાં પોતાના મનને જ્ઞાનને એકાગ્ર કરે છે, એકાગ્ર કરે છે. હવે આત્મ હજી દ્રવ્ય સમજાયું નથી અને એકાગ્ર કરવાની કોશિશ પણ કરે છે તો માનસિક કષ્ટ ઘટ્યો છે. કેમ કે મંદ કશાઈ જીવ છે. જો સ્વાધ્યાય કરતા તપમાં માનસિક કષ્ટ ઓછો છે પણ શારીરિક કષ્ટ કેવો છે? વધારે છે. એવું હોવા છતાં બે વસ્તુમાં કષ્ટ તો છે ને? આ સમજાય છે કે નહીં? કોરિલેશન થોડું. અને જે જીવ પોતાના આત્મામાં લીન છે એ સમયે ન એમનું મન ભમે છે, ન એનું જ્ઞાન શરીર ઉપર છે, એટલે એમને ન શારીરિક કષ્ટ છે ન માનસિક કષ્ટ છે. એમને જે એ વખતે શાંતિ વર્તે છે એ શાંતિને જ આત્માનુભવ, સુખ, આનંદ એનાથી અલગ અલગ નામથી કહેવાય છે. સમજાય છે કે નહીં? જો ફરીથી વાંચ્યો, માત્ર શાસ્ત્ર પઢનાર તપ કરનાર ઈ કાર્યકારી નહીં, કાર્યકારી તો ઉપશમ ભાવ છે. જો જીવ શાસ્ત્ર પઢકર તત્વજ્ઞાન સે કષાયો કો ઘટાતે હૈ તથા તપશ્ચરણ દ્વારા ઇષ્ટ અનિષ્ટ સામગ્રી મિલને પર ભી રાગ દ્વેષ ન હોને કી સાધના કરકે કષાય કો ઘટાતે હૈ ઉનકા, એટલે દેવ કષાયને ઘટાડે છે બરાબર, ઉનકા શાસ્ત્ર પઢના ઓર તપ કરના સફલ. કષાયને ઘટાડીને પોતાના આત્મામાં લીન થાય છે તો સફળ છે. ધ મીન્સ ઇઝ યુઝફુલ ઇફ યુ રીચ એન્ડ, જો એન્ડને ન પહોંચો તો મીન્સ ઇઝ યુઝલેસ. તો અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાય ને તપ કેવું છે? ઇટ ઇઝ અ મીન્સ ટુ એન્ડ. વોટ ઇઝ ધી એન્ડ? કે પોતાના આત્મામાં લીન થવું એ એન્ડ છે. ખ્યાલ આવે? તો એ સફળ છે. લેકિન જો જીવ શાસ્ત્ર પઢકર ઓર તપશ્ચરણ આદિ કરકે વિષય કષાય કે સાધનો કી પૂર્તિ કરતે હૈં, અર્થાત મન રમાને કે લીએ યા માન બઢાઈ કે લીએ યા ભોજન ધનાદિ કે લીએ શાસ્ત્ર પઢતે હૈં ઓર તપ કરતે હૈં, વે જીવ તો લોક કી પંક્તિ મેં બેઠે હૈં, લૌકિક જન કી તરહ હો ગયે. જો કોરિલેશન કેટલું સરસ આપ્યું, જૈસે અન્ય લોગ વિષય કષાયો કે લીએ વ્યાપાર નોકરી આદિ કરતે હૈં વૈસે ઇને ઇને યહ ઉપાય કિયા. જેવી રીતના કોઈ લૌકિક જન હોય એ પોતાના લૌકિક મટીરિયલિસ્ટિક સપનાને પૂરા કરવા માટે શું કરે છે? કે કમાવા જાય છે, બિઝનેસ આદિ કરે છે, પૈસા ઉપજાવે છે. કેમ કે એની બુદ્ધિ શું છે? કે પૈસાથી મને આ વિષય મળશે અને એનાથી મને સુખ ઉપજશે. મિથ્યા માન્યતા છે અને ઉપાય એનો શું છે કે પૈસા જમા કરીને સુખ ભેગું કરવા માંગે છે. બરાબર. હવે એવી જ રીતે આ જે તપસ્વી છે એ તપસ્વી તપના પ્રભાવથી પુણ્ય બંધ કરીને એનાથી મને વિષય આદિ મળશે તો હું સુખી થઈશ એવી માન્યતા ધરાવે છે. માન્યતા તો એની પણ ખોટી છે કે મને આ વિષયથી સુખ મળશે એવી માન્યતા એની પણ છે. હવે એ ઉપાય શું કર્યો, ઓલા કમાવા જાય છે અને આણે અંતરમાં પુણ્યની કમાઈ કરવાનો ઉપાય કર્યો તો કે જે બેવ સરખા છે. સમજાય? જો નીચે પ્રશ્ન પૂછ્યો કે એવું હોય તો વ્યાપાર આદિમાં તો હિંસા છે, આમાં તપ આદિમાં કાંઈ હિંસા નથી, તો તપને થોડુંક તો બેટર કહો. તો ઉત્તરમાં કહે છે તપ થોડું બી બેટર નથી, કેમ કે ઓલામાં બહિરંગ હિંસા છે અને તપશ્ચરણ આદિમાં અંતરંગી હિંસા છે. ખ્યાલ આવે ને? જો બહુ ડેન્જર છે વાત, બહુ ડેન્જર છે. કેમ કે જે જીવ સાચા પર્પસથી ચૂકી ગયા છે અને ધર્મના કાર્યમાં પણ જોડાય છે તો એને સંસાર ઉપજવાનું જ કારણ બને છે. સાચો પર્પસ શું છે કે પેલો ઉપશમ ભાવ. સમજાયું? એટલે જ્યાં સુધી કોઈ જીવ સાચા પર્પસ માટે કામ નથી કરતું તો એનું બધું કાર્ય યુઝલેસ છે. હવે એને આપણા ઉપર લગાવો, મેં કીધું ડેન્જર છે. જો આપણું પણ પર્પસ હોવું જોઈએ કે પોતાનું આત્મકલ્યાણ, એક સમ્યક દર્શન પ્રાપ્ત કરવું આપણું પ્રયોજન હોવું જોઈએ, તો આપણા જીવનના જેટલા પણ કાર્ય આપણે કરીએ છીએ એનું પર્પસ સમ્યક દર્શન હોવું જોઈએ. જેવી રીતના કોઈ સ્ટુડન્ટ હોય, સમજો એને નાનપણથી જ એન્જિનિયર ડૉક્ટર આદિ કંઈ થવું છે, તો એના જીવનના નાનપણથી જ બધા કાર્ય, બધા એક્ટ એને કેવા હોય કે એ ઇવેન્ચ્યુઅલ પર્પસ પૂરા કરવા માટેના હોય. લક્ષણ જુદી વાત છે, એના પ્રયાસ, એનો પુરુષાર્થ, એનો પ્રયત્ન ઓલું ધ્યેય પૂર્ણ કરવા માટેના હોય છે. સમજો કોઈને ડૉક્ટર થવું છે તો એ નાનપણથી જ બાયોલોજી ભણે છે, બાયોલોજીના ટ્યુશન લગાવે છે. એવા કોઈ જેવી રીતના સાયન્સ, ઓલા સાયન્સ એકેડમી કાંઈ બોલું મેથેમેટિક્સની એક્ઝામ હોય ને, શું કહેવાય જે પણ જે ઓલું ઇન્ડિયા લેવલ પર કોમ્પિટિશનમાં ભાગ લે છે આદિ, કોઈ ઇન્ટર્નશિપ આદિ કરે છે, તો સેના ઉપર કરે છે બધું જ કે ભાઈ ડૉક્ટર એને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એના ઉપર કરે છે. કેમ કે એનું ઇવેન્ચ્યુઅલ પર્પઝ શું છે કે મારે ડૉક્ટર થવું. હવે જો એ સ્ટુડન્ટ દિવસ દરમિયાન જમતા પણ દેખાશે, ટીવી જોતા પણ દેખાશે, રમતા પણ દેખાશે, દેખાય તો છે પણ એની પાછળ એનું ઇવેન્ચ્યુઅલ પર્પઝ શું છે કે મારે ડૉક્ટર થવું છે. ખ્યાલ આવે ને? એવી જ રીતે આપણે ઇવેન્ચ્યુઅલ પર્પઝ તો આત્માના અનુભવની હોવું જોઈએ. હવે જો એ દિવસ દરમિયાન આપણે કદાચ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા પણ દેખાઈએ, પૂજા કરતા પણ દેખાઈએ, અથવા તો આપણે સમજો કે બહાર હજી આપણી એવી ભૂમિકા હોય તો કોઈ બહારના પાપ આદિ કાર્યમાં પણ દેખાઈએ, કઈ વસ્તુમાં દેખાય છે એ ઇમ્પોર્ટન્ટ નથી. અચ્છા, આપણે જીન્સ ને ટી શર્ટ પહેરેલા પણ દેખાઈએ અને જબ્બા લેંગા વાળાએ દેખાઈએ, સમજાય છે ને? પણ ઇવેન્ચ્યુઅલ પર્પઝ શું હોવું જોઈએ કે આત્મકલ્યાણનું હોવું જોઈએ. જો એ આત્મકલ્યાણનું ગોલ આપણા માઇન્ડમાં સેટ નથી તો જેટલી પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ એ બધું જેવી રીતના ઓલો તપ કરીને પુણ્ય કમાવા માંગે છે એના જેવી યુઝલેસ છે. ખ્યાલ આવ્યો કે
નહીં?
એક જ અહીંયા માટે, એક જ એટલે કર્ણાન યોગની પરિભાષા જુદી છે હમણાં એમાં છે, અહીંયા તો એ જ પર્પઝ છે. ખ્યાલ આવે ને? સમજો આપણે મંદિરમાં બધા આવીએ તો આપણા બધાનું જોબ રોલ એક રીતે, થોડી કડક ભાષા કરું, પણ એક રીતે આપણે મંદિરમાં જે ગતિવિધિમાં સેવા આદિમાં કરીએ છીએ તો બધું જુદું છે ને. જેવી રીતના સમજો કે સમીરભાઈ મલયભાઈ ને બધા ઉપર આ ભોજન કમિટીમાં છે, તે બધી વ્યવસ્થા કરે છે, એ વ્યવસ્થાનું પર્પઝ શું છે? એ વ્યવસ્થાનું પર્પઝ શું છે કે બધા મુમુક્ષુ આવીને અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાયમાં ભાગ લે, એટલે નિર્વિકલ્પ થઈને પોતાના શાસ્ત્ર સ્વાધ્યાય કરે. એ શાસ્ત્ર સ્વાધ્યાયનું પર્પઝ શું? કે પોતાનું આત્મકલ્યાણ. ખ્યાલ આવે? તો ઓલાનું પર્પઝ શું છે કે આત્મકલ્યાણ છે. સમજાય છે કે? આજે આપણે પૂજા કરવા આવ્યા તો પૂજાનું પર્પઝ શું? આપણે આ પાઠશાળામાં અટેન્ડ કરવા આવ્યા તો આનું પર્પઝ શું? આ બધાનું પર્પસ એ હોવું જોઈએ કે એનાથી આપણી સમજણ, આ ધર્મના માર્ગની સમજણ વધે, તો એનાથી આપણે ગોલ કે જે આત્મકલ્યાણ છે એમાં આપણને હેલ્પ થાય. ખાલી બસ આવીને આ બધી ગતિવિધિઓમાં પાર્ટિસિપેટ કરીને ચલો આજનું થઈ ગયું, તો એનાથી કાંઈ લાભ નહીં થાય, એનાથી કાંઈ લાભ નહીં થાય. જેવી રીતના સમજો, હું મંડે ટુ ફ્રાઈડે જોબ કરવા જાઉં છું, એ જોબ કરીને હું આવ્યો તો આ સેટરડે સન્ડેની મારી બીજી જોબ છે, એના જેવું થયું, એના સિવાય બીજો કાંઈ લાભ થતો નથી. ખ્યાલ આવે છે કે જો કડક વાત છે, પણ જ્યાં સુધી જીવનનું ધ્યેય ક્લિયર નથી ત્યાં સુધી આપણા બધા જે રસ્તા પર ચાલીએ છીએ ને તો રેન્ડમ દિશામાં જઈએ છીએ, અને જીવનનું ધ્યેય ક્લિયર હશે તો જે દિશામાં આપણે આગળ વધીએ છીએ તો એનાથી આપણો ગોલ ક્લિયર થતો જાય છે. બહુ જરૂરી છે, નહીં તો જીવન આમ જ ચાલી જાય. આ મનુષ્ય બહુ બહુ દુર્લભ છે અને જીવન આમ જ ચાલી જાય છે. ચાલો હવે આપણે આગળની ગાથા લઈએ, જે આજની મેઇન ગાથા છે. વિષયાભિલાષા છે અનર્થ. જો આમ ન કર્યું, આ ધ્યેય તરફ ન ચાલ્યા અને ખાલી વિષયોની અભિલાષા એટલે મટીરિયલિઝમની પાછળ ભાગ્યા તો એનાથી અનર્થ થાય છે. કેવી રીતના? તો યહાં કોઈ પૂછતા હૈ કે શૃંગાર સહિત લોક કો દેખ કર જીવ વિષયાભિલાષા, જીવો કો વિષયાભિલાષા હોતી હૈ, અતઃ વિષય કષાયો કો જીતને કા ઉપાય ક્યા હૈ. આ લોક જે આખું છે એ લોકમાં તો અનેક પ્રકારના લોભામણા વિષય આદિ દેખાય છે, અલગ પ્રકારના ફૂડ દેખાય છે, અલગ પ્રકારની ફ્રેગરન્સીસ દેખાય છે, કંઈક સરસ મજાના મ્યુઝિક આવે છે જુદા જુદા, તો આ બધું દેખાય છે. હવે જે લૌકિક જન છે એ તો આ બધામાં અટકી જાય છે, તો આ બધાનો ઉપાય શું? ઉપાય બે હોઈ શકે ને, એક તો આ બધા જ વિષયોને દૂર કરી નાખો, હા, આખી દુનિયામાંથી બધા મ્યુઝિક ઉડાવી દો, અથવા આખી દુનિયામાંથી બધા ટેસ્ટી ફૂડ ઉડાવી દો, બધાને આજથી રોજ ખાલી ખીચડી જ ખાવાની 24/7. એવું બની શકશે? નહીં બને, એવું નહીં બને. તો બીજો ઉપાય શું છે? કે પોતે એનાથી ડિસ્કનેક્ટ થઈ જાય કે આમાંથી મને રસ, આમાંથી મને લાભ થાય છે, એ માન્યતાને જો કટ કરે તો હજી પણ કદાચ એ સિઝલર કે કાંઈ પણ ફેન્સી વસ્તુ ખાતો દેખાશે, ખ્યાલ આવે ને, પણ હવે એને એમાં સુખ બુદ્ધિ નથી, હવે એને એમાં રસ નથી. ટેમ્પરરી હજી દેખાય છે, પછી ઇવેન્ચ્યુઅલી તો એ અનાહારી પદને પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવે છે? તો જો ગાથા વાંચે, લૌકિક વિષય જન કો લખ ક્યો કરતા વિષયો કી વાંછા, મહા અનર્થ કરે યદિ અલ્પ હોય તો ભી અવિષયે ઈચ્છા, હોતી રાગી કો દ્રુતમય સ્નિગ્ધાદી વસ્તુ મે સદા અસેવ્ય, જૈસા દોષ ઉસે ઉપજાવે અન્યો કો નહીં વૈસા કે. જો બહુ સરસ ગાથા છે અને આપણા માટે બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે, સમજવાની કોશિશ કરજો. આપણે દરેક વ્યક્તિ હોય ને તો આપણી પર્સનાલિટી થોડી જુદી જુદી હોય. હવે કોઈને ટીવી જોવામાં બહુ રસ પડે છે, રસ પડે છે એટલે એક જાતનો એને અંદરથી ખેદ પણ છે. જો ખેદ ન હોય અને ધ્યેય ક્લિયર ન હોય તો એ સંસારમાં જ રડવા માટે પડ્યો છે, એટલે એની વાત અહીંયા નથી. જેને ધ્યેય ક્લિયર છે પણ તો પણ એમાં ફૂલી લાગી શકતો નથી, કેમ કે અમુક વસ્તુમાં ખટકથી પણ જોડાયેલો છે. ખ્યાલ આવે છે કે કોઈકને ફૂડમાં બહુ રસ પડતો હોય છે કે ભાઈ આ મારાથી છૂટી શકતું નથી, કોઈકને ટીવી આદિ જોવાની એક જાતની કમજોરી હોય છે, કોઈકને બીજું કંઈક હોય છે, ખ્યાલ આવે, કોઈકને ફરવા જવાની કમજોરી હોય, કોઈકને તો પૂજા ભક્તિ કરવાનું વ્યસન છે, ખ્યાલ આવે, એ એની કમજોરી છે. આ સમજાય છે? તો જો દરેક જણની કમજોરી જુદી જુદી છે અને એની વિષય ઈચ્છા છે. હવે એ વિષય ઈચ્છા મને સંસારરૂપી સમુદ્રમાં જ પહેલા તો ફસાવાની છે, એવું પહેલા આપણને માન્યતામાં ક્લિયર હોવું જોઈએ. એટલે હવે આપણે કામ શેના પર કરવાનું છે? આપણે આપણી કમજોરી પર કામ કરવાનું છે. ખ્યાલ આવે ને? શાસ્ત્રમાં તો જનરલાઇઝ કીધું હોય પણ આપણે એને પર્સનલાઇઝ કરીને આપણે ક્યાં અટકીએ છીએ એ કરવાની જવાબદારી આપણી છે. સમજાય છે? જેવી રીતના જો અહીંયા ઉદાહરણ આપશે કે કોઈ રોગી હોય, કોઈને તાવ આદિ આવ્યો છે, જેને તાવ આદિ આવ્યો હોય ને, તો એવું જૂના જમાનામાં આયુર્વેદ ને બધા કહેતા હતા કે એને દૂધની આઈટમ નહીં ખાવાની, દૂધ દહીં ઘી એ બધું એને ના ખવાય. દહીં તો આપણે પણ આજે ફોલો કરીએ, ગળું દુખે તો દહીં છાશ આદિ ન ખાવું જોઈએ, ઘી આદિ ન ખાવું જોઈએ, કેમ કે ગરમ પડે આદિ, ખબર નહીં એવું કહેતા હતા. કેમ તો હવે જેને તાવ નથી એને આ બધી વસ્તુ નુકસાનકારક લાગતી નથી, જેને તાવ આવ્યો છે એને બધું નુકસાનકારક છે. તો પોતાને શું નુકસાનકારક છે પોતે સમજીને છોડવું જોઈએ. જેવી રીતના અભક્ષ્ય હોય ને, અભક્ષ્યના પાંચ પ્રકાર છે. ત્રસઘાત, બહુઘાત, પછી અનિષ્ટકારક, અનુપસેવ્ય અને અલોકવાદ. એ ખ્યાલ નથી, આઈ ડોન્ટ નો. પણ અનિષ્ટકારક, અનુપસેવ્ય છે કંઈક, ચલો હવે અત્યારે યાદ નથી આવતું. હા, નશાકારક, બહુ સરસ. હા, પાંચમું નશાકારક. મારે તો એ કહેવું છે કે આમાં જે અનિષ્ટકારક અભક્ષ્ય, અનિષ્ટકારક એટલે શું કે જે મારા માટે અનિષ્ટ ઉત્પન્ન કરાવે એ મને ઈટેબલ નથી. ખ્યાલ આવે ને, કોઈકની એવી પ્રકૃતિ હોય કે એને જરા પણ ઠંડુ ખાય ને તો ગળું ખરાબ થઈ જાય. તો એવું નથી કે ઠંડુ ખાવું એ અભક્ષ્ય છે, પણ એના માટે અભક્ષ્ય છે. સમજાય છે કે? હા, કોઈકને હવે સમજો કે વાયુ આદિની ઓલું હોય, પ્રકૃતિ હોય, તો થોડું પણ કંઈ ફાઈબ્રસ વેજીટેબલ ને કંઈ ખાય તો એને વાયુ થાય, તો એના માટે એ અભક્ષ્ય છે. સમજાય છે? હા, તો આ જેવી રીતના એમાં અભક્ષ્યમાં પણ આ અનિષ્ટકારક છે, એવી જ રીતે અહીંયા મનમાં પોતાનું મન જ્યાં અટકે છે એ વિષયો મારા માટે અનિષ્ટકારક છે. સમજાય છે કે? તો પોતાની જ્યાં જ્યાં કમજોરી છે એ વસ્તુ પોતે જ આઈડેન્ટિફાઈ કરીને એના પર કામ કરવું એ આપણી જવાબદારી છે. એક ગોમટસાર કરીને ગ્રંથ છે, એની ટીકા કરી છે પંડિત ટોડરમલજી. તો ટોડરમલજી એની પ્રસ્તાવના લખી આગળ પ્રીફેઝ, એમાં એમ લખ્યું કે એક ગોમટસાર કર્ણાનયોગનો ગ્રંથ છે. તો કોઈ એમ આર્ગ્યુ કરે કે કર્ણાનયોગના ગ્રંથ તો બહુ કોમ્પ્લિકેટેડ છે, કાંઈ એનો શું કામ સ્વાધ્યાય કરો. તો એમાં જે પ્રથમાનુયોગનો પક્ષપાતી છે એટલે એમ કહે છે કે ભાઈ આપણે તો પ્રથમાનુયોગ ભણવાના, એમાં સ્ટોરીઝ આદિ મસ્ત ઇઝી વર્ણન હોય, એનાથી આપણને ધર્મનો ઉપદેશ મળે છે, તો એ ભણો, બાકી બધા અનુયોગ ભણવાની શું જરૂર છે. એવો પક્ષપાતી કોઈ શિષ્ય છે તો એને ટોડરમલજી કહે છે. અચ્છા, એ શિષ્ય પછી ક્વેશ્ચન રેઝ કરે છે કે સમજો કે કોઈ એવું શાસ્ત્ર હોય, આચાર્ય ભગવાને કોઈ પુરાણ લખ્યું છે, તો એ પુરાણમાં આચાર્ય ભગવાન ચક્રવર્તીના વૈભવનું એ વર્ણન કરે કરે ને, અથવા સમજો કે પદ્મપુરાણ છે તો એમાં રાવણનું જ વર્ણન 60% છે, રામચંદ્રજીનું વર્ણન ને બાકી બધું ખાલી 40%માં છે. રાવણનું વર્ણન જ આટલું બધું છે. તો રાવણની પાસે જો આટલી વિભૂતિ છે, એની પાસે આટલી રાણીઓ છે, એના ત્રણ ખંડ છે, ચક્રવર્તીને આટલા બધા રત્ન હોય છે, એની માળા આટલી કિંમતી છે, એની પાસે આટલું બળ છે, તો એ શિષ્ય એમ કહે છે કે ભાઈ આચાર્ય ભગવાનને આ બધું લખવાની શું જરૂર, આચાર્ય ભગવાન આ બધું લખે છે ને તો અમે એને વાંચીને બહુ અટ્રેક્ટ થઈ જઈએ છીએ એનાથી. ખ્યાલ આવે ને, અમે એને વાંચીને અટ્રેક્ટ થઈ જઈએ છીએ તો આપણા ગ્રંથમાં આવું બધું લખવાની શું જરૂર. ત્યાં તો એમ બી કીધું કે આચાર્ય ભગવાન હોય ને તો સમજો કે ચક્રવર્તીની પટરાણી છે, તો એ પટરાણીનું રૂપ કેટલું સુંદર છે ને એના ઉપર 3 પેજ લખ્યા હોય આચાર્ય ભગવાન. ખ્યાલ આવે? તો આચાર્ય ભગવાન તો નગ્ન દિગંબર ભાવલિંગી સંત છે, એને કોઈ સ્ત્રીના રૂપ ઉપર લખવાની શું જરૂર, કેમ કે એને વાંચીને અમને એવા ભાવ ઉત્પન્ન થઈ જાય છે, એવું શિષ્ય કહે છે. ખ્યાલ આવે? તો ત્યાં ટોડરમલજી આન્સર આપે છે કે ભાઈ કોઈ ગધેડો, સાંભળજો, કોઈ ગધેડો મિશ્રી એટલે સાકર ખાઈને ગાંડો થઈ જાય, કોઈ ગધેડો સાકર ખાઈને ગાંડો થઈ જાય તો કોઈ સમજદાર વ્યક્તિ તો સાકર ખાવાનું છોડી ન શકે, કે ભાઈ આખી દુનિયા સાકર ખાવાનું છોડી દેવાનું, કેમ કે ઓલો ગધેડો સાકર ખાઈને ગાંડો થઈ ગયો. સમજાય છે કે? તો હવે જો આચાર્ય ભગવાને તો ત્યાં ઇવેન્ચ્યુઅલી આ બધું વર્ણન કરીને શું કીધું કે જો આવા બધા સંયોગો છે ને એ પણ સાવ નક્કામાં બધું છોડવા લાગે છે, તો ત્યાં એમનો ઇવેન્ચ્યુઅલ ભાવ તો વૈરાગ્યને પોષવાનો છે. પણ જ્યાં સુધી વિષયોનું વર્ણન કરીને એનું ડિટેલ ન બતાવે ત્યાં સુધી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. સમજાય છે? એવી જ રીતે આ જે બધા દુનિયામાં વિષય કશાયો છે, વર્ણન તો બધે બધા જ પ્રકારનું આવે, પણ એને મારી કમજોરીવશ જો મને એમાંથી રાગાદિભાવ ઉત્પન્ન થતા હોય તો એના ઉપર કામ કરવાની જવાબદારી મારી છે. એના મતલબ એમ નહીં કે જેના ગમમાં કે આ દુનિયામાં એ બધા પદાર્થો વિલ સીઝ ટુ એક્ઝિસ્ટ. આ ખ્યાલમાં આવે છે કે? તો જો એ અહીંયા વર્ણન કરે છે, જો અર્થ વાંચ્યો, હે ભવ્ય તું લોગો કો શ્રંગાર સહિત દેખ કર વિષય અભિલાષા ક્યાં કરતા હૈ. આ લોકમાં તો અનેક પ્રકારના શૃંગાર આદિ જોવામાં આવે છે. શૃંગાર એટલે તો બહિરંગ શૃંગારની વાત છે, પણ એમાં પાંચેય ઇન્દ્રિયની વાત લઈ લેજો કે સમજો કે દુનિયામાં હવે કોઈને ઊંધિયું બહુ ભાવતું, સમજો કોઈને ઊંધિયું બહુ ભાવે છે, તો ઊંધિયું તો 50 પ્રકારનું હોય, જુદા જુદા પ્રકારનું હોય કે નહીં. હવે જેને ભાવતું હોય એને તો એમ ક્યુરિયોસિટી કે વિકલ્પ થાય ને કે આ કેવું હશે, આ કેવું હશે, આ કેવું હશે. તો હવે અહીંયા કહે છે કે ભાઈ તને ભાવે છે તારી કમજોરી છે. એનો મતલબ એ નથી કે ઓલા 50 પ્રકાર વિલ નોટ એક્ઝિસ્ટ ઇન ધ વર્લ્ડ. તો એનાથી એ રાગ તોડવાનું કામ કોનું છે? એ આપણું છે. તો તું કયો વિષયાભિલાષા કરતા હૈ? યહ અલ્પ વિષયાભિલાષા ભી તુજે મહા અનર્થકારી. જો એમ કહેવાય કે મિથ્યાત્વનો તો અંશ પણ આ જીવને સંસારમાં રખડાવે છે. હવે એમ કહે કે ચલો 50 નહીં પણ મને બધું એક પ્રકારનું ઊંધિયું તો બહુ ભાવે છે, એટલું તો કન્સેશન આપો. ચલો બાકીનાને હું ઇગ્નોર કરીશ કે મારે બધું કાંઈ ટ્રાય નથી કરવું, હું આઈ વિલ કીપ માય માઇન્ડ ફોકસ્ડ, આઈ વિલ કીપ માય માઇન્ડ ફોકસ્ડ કે મારે શું કરવું છે કે દુનિયા નથી ફરવી, મારે શું કરવું છે કે ભાઈ બધા પ્રકારના મ્યુઝિક આદિ નથી સાંભળવા, મારે શું કરવું છે કે બીજું બધી મારે કંઈ સુગંધ બુગંધ નથી જોતી, પણ મને તો એક ખાલી તીર્થ ક્ષેત્રમાં ફરવાની ઈચ્છા છે, મને તો ભક્તિ આદિ સાંભળવું બહુ ગમે. આપણા મંદિરમાં જે પૂજા આદિના દ્રવ્ય હોય, ચંદન આદિની સુગંધ હોય, એ મને બહુ ગમે. તો આ શું થયું? ઇવેન્ચ્યુઅલી તો ઇવેન્ચ્યુઅલી તો એ પ્રકાર જે દુનિયામાં જે અશુભ ભાવ છે એનાથી બચીને શુભ ભાવમાં પણ મને આ ગમે છે એ જાતની મિથ્યા માન્યતા તો ત્યાં કાયમ રહે. એ બધું છોડીને અંદર આત્મામાં શાંતિ છે એ ભાવ તો કંઈક જુદી જ પ્રકારનો છે ને. ખ્યાલ આવે ને? તો જો જ્યાં સુધી જુદી પ્રકારનો ભાવ સમજાતો નથી ત્યાં સુધી જીવ મિથ્યાત્વમાં આ ભાવોમાં જ રૂલ્યા કરે છે. ખ્યાલ આવે ને? જેવી રીતના ઉપર જે ગાથામાં કીધું હતું કે પહેલો વ્યક્તિ તો એ વિષયોને ભેગા કરવા માટે મહેનત કરે છે, એના માટે પૈસા કમાય છે, અને બીજો વ્યક્તિ શું કરે છે કે પોતાની જાતને સંયમિત રાખીને પણ એના ભાવ શું છે કે ભાઈ પુણ્ય થશે. એટલે જ્યાં સુધી જીવનનું ધ્યેય ક્લિયર ન થાય અને આપણને અંદરથી એ જાતની તીવ્ર રૂચિ ન આવે ત્યાં સુધી આપણા બધા જ જે ધાર્મિક પ્રયાસો પણ છે એ બધા વ્યર્થ જાય છે. જો અલ્પ વિષયાભિલાષા ભી તુજે અનર્થકારી હૈ જૈસે રોગી કો દૂધ દહી ઘી આદિ કિંચિત ભી સેવન અયોગ્ય આચરણ હૈ ઓર વહ ઉસે જૈસા દોષ ઉત્પન્ન કરતા હૈ વૈસા ઓર લોગો કો નહીં કરતા. કોઈ હેલ્ધી વ્યક્તિ હોય તો એને દૂધ દહી ઘી આદિ ખાવાથી કઈ પ્રોબ્લેમ થતો નથી, પણ કોઈ રોગી હોય અને એને પ્રોબ્લેમ થતો હોય તો એને શું કરવું જોઈએ કે ભાઈ એને પરેજી પાડવી જરૂરી છે. જો ભાવાર્થ અજ્ઞાની જીવ, હવે એટલે આનો કહેવાનો મતલબ શું છે? કોઈ જીવને શૃંગાર આદિથી અંદર મનમાં વિકલ્પ આદિ થતા હોય તો પોતે એને પરેજી રાખીને કંટ્રોલ કરે. ખ્યાલ આવે ને? અજ્ઞાની જીવ શૃંગાર આદિ સહિત લોકો કો દેખ કર વિષયો કી વાંછા કરતે પરંતુ તું કદાચિત મત કર क्योंकि यह जरा सी अभिलाषा तुझे महादुख का कारण है। आज प्रकार ना विषय विषय कही पांचे इंद्रिय समझी लेवा ख्याल आ क्या सुधी एना डिटेल में वर्णन करे तो जेने ज्या प्रकार की एक जातनी कमजोरी हो कटक हो तो एने ए प्रकारना विषयों में न जोड़ावा माटे जे पण प्रकारना व्रत संयम नियम आदि लेवा पड़े एने लेवाज जोईए कि जेनाथी ए बधा विषयों में जोड़ाता रोकाय तो पोताना ए परिणामों ने स्थिर करीने आत्मकल्याण मार्ग में रही शके नहीं तो ए विषयों में ज रहेशे तेनो भाव व्यर्थ रहेशे। जो जिस प्रकार चिकनी वस्तुओं के सेवन से रोगी का रोग बहुत बढ़ जाता है इसलिए उसे उसका सेवन नहीं करना चाहिए, उसी प्रकार विवेकियों को भी विषयाभिलाषा करना उचित नहीं। आगे भी गाथा लिए विषयों का दोष जानकर भी उसके उनके सेवन में आश्चर्य जो आपने एक दोष रूप छे अने खबर पड़ी गई अने छता है आपने एम करता रहिए तो भाई तो आ तो अनर्थ नु कारण छे। टोडरमल जी मोक्षार प्रकाशक में कहे छे के समझो कोई जीव ने चिंतामणि रत्न मळे, गरीब व्यक्ति जो साव अने चिंतामणि रत्न मळे अने इने खबर नहीं क्या चिंता चिंतामणि रत्न खबर है कि इफ यू जस्ट थिंक अबाउट समथिंग अने रत्न हो तो तमने मळी जाए, ये आइटम तमने मळी जाए इने चिंतामणि रत्न कहवा। હવે સમજો કે વ્યક્તિને ખબર નથી કે ચિંતામણી રત્ન છે અને એક ઝાડ ઉપર કાગડો બેઠો અને ઉડાવવા માટે એને એ રત્ન એના ઉપર ફેંક્યો અને એનાથી ખોવાઈ ગયો, ખ્યાલ આવે એનાથી રત્ન ખોવાઈ ગયો તો એના દુર્ભાગ્યની સીમા કેટલી છે ખ્યાલ આવે? પંડિત ટોડરમલજી કહે કે ભાઈ એની દુર્ભાગ્યનો વર્ણન તો અમે કરી શકતા નથી। એ તો કોની વાત થઈ કે જેને ખબર નથી કે આ ચિંતામણી છે, હવે જેને ખબર હોય કે આ ચિંતામણી છે અને તો એ ઓલા કાગડાને ઉડાવવા ફેંકી દે તો એની મૂર્ખતા કેવી, સમજાય છે કે? હવે આપણે તો જીવ બધા જીનવાણીનો લાભ લઈ રહ્યા છે, આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરી રહ્યા છે, આપણને ખબર છે કે આ જે પાંચ ઇન્દ્રિયના વિષયો છે એ આપણને દુઃખદાયક છે અને તો એની પાછળ જો આપણે ભાગ્યા કરીએ તો આપણી મૂર્ખતા કેટલી કહેવાય। આ મનુષ્ય ભાવ એ ચિંતામણી રત્ન જેવો છે અને એ વિષયના જે ભોગ છે એ એને કાગડાને ઉડાવવા જેવા છે, એટલી હલકી વસ્તુ છે। હવે વિષય ભોગમાં બધું જ લઈ લેજો, સારું જમવાનું, મોટું ઘર, મોટી ગાડી, સારા કપડા, આ હેલ્ધી શરીર, જે સમજો એ બધું જ, એ બધું કેવું છે? એ વિષયની અભિલાષા છે। જે પણ જીવને પુણ્યના ઉદયમાં પ્રાપ્ત થાય છે બધું વિષય છે। કર્મના ઉદયમાં, અઘાતી કર્મના ઉદયમાં જીવને શરીર મન વાણી મળે છે, મારો અવાજ સારો થાય, મારો અવાજ સારો થાય એના માટે જેટલી મહેનત સિંગર્સ કરે છે એટલી જ મહેનત જો મારું જ્ઞાન નિર્મળ થાય એના માટે કરે તો પોતાનું આત્મકલ્યાણ કરી, ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો એક એક ઉદાહરણ લઈને તો ન સમજાવી શકાય, પણ પોતે ક્યાં અટકે છે, પોતાની ક્યાં કમજોરી છે અને પોતે કયા મિથ્યાભાવમાં રોકાયેલા છે એ દૂર કરવાની જવાબદારી આપણી પોતાની છે, સમજાય છે કે? જો વાંચીએ ગાથા ઉપર મથાળું, પ્રત્યેક જીવ કો દુઃખદાયક વિષયો સે અરુચિ હોતી હૈ, બધાને દુઃખદાયક વિષય ન ગમે, इसलिए भव भय में दुखदायी इन विषयों की अभिलाषा करना कैसे उचित है? आपने केवू हो के जेना थी दुख उत्पन्न थाय वस्तु न गमे अने जेना थी शारीरिक आदि सुख थाय, मानसिक सुख थाय ए वस्तु गमे, ए वस्तु गमे खरी रीते तो जीव ने पण दुखदायक छे केम के दरेक विषय दुखदायक छे। तो हवे खबर पड़ी गई, आपणे तो तत्व अभ्यास करीए छे, आपणे खबर छे कि आत्माना अनुभवथी आपणे सुख प्राप्त थशे, આટલું બધું ખબર છે। જો જે ગુરુદેવ સાધીનો ઉપદેશ સાંભળે છે, સમ્યક દર્શનને જાણે છે અને તોય છતાં તોય આપણે આ જે મનુષ્ય રેટ રેસમાં બધા દોડે છે, હવે આપણે બી એમાં દોડીએ તો આપણા જેવું મૂર્ખ કોણ કહેવાય? આ સમજાય છે? જો ઓલા જે ટાટા બિરલાસ ને એ લોકો હોય ને, એ તો પોતાના નંબરને મોટા કરવામાં જ પડ્યા છે. હવે સમજો કે કોઈનું વેલ્યુએશન 10,000 કરોડ છે, સમજે ને, કોઈ કંપનીનું. હવે એને 100,000 કરોડ કરે તો શું ફરક પડે? હવે એની પાછળ જ એનું આખું જીવન ઘસાઈ જાય છે. આપણને તો ખબર પડે છે ને કે બહારના નંબર્સ કે એનાથી આપણને કાંઈ ફાયદો થતો નથી. આપણે તો આટલા સ્વાધ્યાય છે. તો હવે આપણા જીવનમાં આપણે આત્મકલ્યાણની વૃદ્ધિ ન કરીએ અને પછી બહારની વસ્તુમાં જ પડ્યા રહીએ તો એનાથી શું ફાયદો? જો આ વસ્તુ કોઈ જે વિદ્વાન પંડિત હોય અને ખૂબ શાસ્ત્રના સ્વાધ્યાય કરતા હોય એની વાત જ નથી ચાલતી. ખ્યાલ આવે? એની વાત તો કોની ચાલે છે કે આપણા બધા જેવા કોમનર્સની ચાલે છે. કોમનર્સ જે વસ્તુમાં પડ્યા છે આપણે બધા, અને આપણી જે ઇન્ડિવિજ્યુઅલ માન્યતાઓ છે અને જે ઇન્ડિવિજ્યુઅલ અટકાળ છે, સમજાય છે ને, ક્યાં ક્યાં આપણે અટકેલા છે એને દૂર કરવા માટે આપણા જે મનમાં વિચાર કરીને આપણી જે ભૂલો છે એને દૂર કરીને આ મોક્ષ માર્ગમાં લાગવા જેવું છે. જો આપણે લાઈફનું ઓબ્જેક્ટિવ એટલા ક્લિયર નહીં કરીએ તો જીવન વેડફાઈ જાય છે. સમજાય છે? જો ગાતા વાંચે, અહિત વિષય મે અનુરાગી ભી પ્રિય નારી તજતા તત્કાલ એક બાર ભી સુન લેતા હૈ યદિ વહ ઉસકી ખોટી ચાલ દોષ દેખતા ભવ ભવ મેં નિજ હિતરત સાક્ષાત તો ભી વિષય કશ શ્રિત ભોજન કા ક્યો લેતા સ્વા. સમજો, આપણને કોઈ કહે કે ચલો બહાર થાળી ખાવા જશે, બહાર થાળી ખાવા જશે, થાળીનો ચાર્જ કેવો હોય? કે આપણે જેટલી રોટલી ખાઈએ પ્રમાણે થોડી હોય, ફિક્સ ચાર્જ. હવે ફિક્સ ચાર્જ છે તો કેટલી રોટલી ખાવાની? રોટલી છોડો, ગરમીની સિઝન હોય ને રસ આવ્યો હોય તો કેટલા વાટકા પીવાના? કે જ્યાં સુધી પેટ એમ ન કે બસ હવે માફ કરો, ત્યાં સુધી ખાવાનું. આ કેવું છે? આ એક પ્રકારની આપણી વિષયાભિલાષા છે ને, કે જો ખબર છે, જો જનરલી આપણને ખબર હોય કે થાળી ખાવા જઈએ ને તો સવારમાં જમ્યા હોય તો સાંજના ભૂખ ના લાગે, એટલે ઘરે કહીને જ જેવી સાંજનું મારું બનાવતા નહીં. અને પછી ઘરે આવીને શું કહે? અરે બહુ ખવાઈ ગયો. આ બહુ ખવાઈ ગયું એ સુખની વાત છે કે અંદર તકલીફ થાય છે? તકલીફ થાય છે કે નહીં અંદર? અને તોય આપણે ખાવા જઈએ કે નહીં બીજા દિવસે? એટલે નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. તો જો જીવને ખબર છે કે એનાથી આપણને દુઃખ ઉત્પન્ન થવાનું છે તો એ ભૂલ કરી છે. હવે આ કેટલી સમજદારી છે! હવે આપણને ખબર પડી ગઈ કે આ ઇન્દ્રિયના ભોગ જે છે એ બધા દુઃખદાયક જ છે. અને ક્યારે? જો થર્ડ લાઈન જુઓ, નિજ અને સોરી દોષ દેખતા વિષયો કે ભવ ભવ મેં નિજ હિતરત સાક્ષાત. ભવ ભવમાં જોવે છે કે આપણને દુઃખ આપે છે અને તો એ ભૂલ કર્યા કર્યો તો કેવો મૂર્ખો ગણાય? સમજો, અહીંયાથી આમ નીકળું બહાર અને કાચના દરવાજામાં માથું ભટકાઈ ગયો, નો દેખાયો તો પહેલી વાર ભટકાઈ જાય ચલો, અથવા સમજો કે બીજી વાર બી કંઈક ભૂલ થઈ જાય. હવે જે રોજ જતો એને માથું ભટકાડે તો કેવો મૂર્ખો ગણાય? ખ્યાલ આવે? તો જે ભવ ભવમાં આ જ વિષયોની પાછળ પડ્યા હોય કેવા મૂર્ખા ગણાય? આપણી જ વાત ચાલે છે. ખ્યાલ આવે? જો અર્થ, જિસ પ્રકાર કોઈ પુરુષ અપની અત્યાધિક પ્રિય સ્ત્રી કો દુરાચાર સુનકર ઉસે તત્કાલ સ્વયં છોડ દેતા. રામચંદ્રજીએ સીતાજીને વનવાસ મૂકી દીધા કેમ કે કોઈ એક જણે આવીને કમ્પ્લેન કરી. ખ્યાલ આવે? તો માઇનર પણ ડાઉટ આવે તો આપણે નિજ સ્ત્રી હોય, બહુ વાલી હોય તો પણ એને છોડી દઈએ છીએ. તો હવે આ વિષયની અભિલાષા તો આપણને એવી વાલી પણ નથી તો એને શું કામ પકડી રાખી છે? એ કહે છે, ઉસી પ્રકાર આત્મકલ્યાણ મેં સાવધાન વિવેકી પુરુષ વિષ મિશ્રિત ભોજન કે સમાન. ભોજન કેવું છે? ગળ્યું લાગે પણ અંદર ઝેર ભરેલું છે. એવી રીતના વિષય ભોગ કેવા છે? કે લાગે મીઠા અત્યંત દુઃખદાયક છે. વિષ મિશ્રિત ભોજન કે સમાન વિષયો કા ભવ ભવ મે દોષ દેખ કર ઇસકા સેવન કેસે કરેંગે?
બિલકુલ નહીં કરે.
જો ભાવ જિસ પ્રકાર કિસી કો સ્ત્રી સે અત્યાધિક પ્રેમ હો પરંતુ યદિ વહ ઉસે દુરાચરણ કી બાત સુનતા હૈ તો ઉસે તત્કાલ છોડ દેતા હૈ. ઉસી પ્રકાર પંડિત વિવેકી આત્માર્થી જન ભાવ ભાવ મે વિષયો કા દોષ દેખ કર વિષયાનુરાગી કેસે હોંગે? સર્વથા નહીં હોંગે. હવે અમે જોબ કરતા હોય ને તો અમને જોબ કલ્ચરમાં દેખાય કે જો આ વ્યક્તિ જ્યાં પણ જોડાયો તો બેઝિક રોલ પર ત્યાંથી ગ્રો થઈને સીઈઓ થઈ ગયો. સીઈઓ થઈને શું કર્યું એણે? કે રિટાયર થયું. રિટાયર થઈને શું કર્યું? કે એના શરીરમાં રોગ આવી ગયો. પછી શું કર્યું? કે મરી ગયો. બીજા વ્યક્તિએ શું કર્યું? કે એમ જ કર્યું. ત્રીજા વ્યક્તિએ શું કર્યું? કે એમ જ કર્યું. હવે જો બધા જ એમ કરીને રોગી થઈને તૂટી થઈને મરી જાય છે તો એ કરવામાં કેટલી સમજદારી છે? ખ્યાલ આવે છે ને કહેવાનો શું મતલબ છે? જો આપણને બીજાના એક્ઝામ્પલથી સમજાય કે ભાઈ આ તો ખાલી ગાંડી દોડ છે તો આપણે એનાથી સાવચેત થઈને આપણે તો સાચા માર્ગ પર લાગવું જોઈએ ને. તો આપણને આ જીનવાણી માતા સાચો માર્ગ બતાવે છે કે આ વિષય ભોગમાં કાંઈ રસ નથી, એની પાછળ દોડવાનું છોડીને પોતાના આત્મકલ્યાણનું ધ્યેય આપણે હોવું જોઈએ. જો ધ્યેય અંદર ફિક્સ હશે ને તો ટેમ્પરરી કદાચ વિષય ભોગમાં દેખાશે બી ખરું, પણ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અંદર એ જીવનું ધ્યેય આત્મકલ્યાણનું હશે તો સર્વ પ્રયાસથી જ્યાંથી પણ ટાઈમ બચાવીને સ્વાધ્યાય આદિમાં જોડીને વસ્તુ સ્વરૂપ ક્લિયર કરીને પોતાનું આત્મકલ્યાણ તે કરશે. જો બે લાઈન વાંચી લઈએ. ભવ ભવ મેં વિષયો કો દોષ દેખ કર વિષયાનુરાગી કેસે હોંગે? સર્વથા નહીં હોંગે. જૈસે વિષ મિશ્રિત ભોજન મીઠા તો લગતા હૈ પરંતુ પ્રાણ હર લેતા હૈ, વૈસે યે વિષય રમણીય લગતે હૈ પરંતુ અનંત ભવો મેં પ્રાણ હર લેતે હૈ. આ અનંત ભવોમાં પ્રાણ જે આપણા હરાઈ જાય છે ને, એ આ વસ્તુ આપણને ખાલી એક જાતનું ફિગરેટિવ એક્સપ્લેનેશન લાગે છે, ખાલી એક એમ કહેવાય ને વધારીને કીધેલું વર્ણન લાગે છે, પણ એવું નથી. ખરેખર જીવ અનંત ભવ ભ્રમણ કરતો આવ્યો છે. એમાં આ મનુષ્ય પરે આપણને મળી, આપણે આટલા સમજદાર થયા છે, આપણી પાસે વિવેક આવ્યો છે જેનાથી આપણે સાચા ખોટાનો નિર્ણય કરી શકીએ, અને સાચી જીનવાણી પણ આપણા હાથમાં છે, સાચા જ્ઞાની ગુરુ પણ મળ્યા, આપણને ખરો ઉપદેશ સમજાયેલી છે, એમાં રુચિ પણ છે, અને આપણે માર્ગને જ્ઞાનથી પકડી પણ લીધો છે. ખ્યાલ આવ્યો ને કે શું કરવાનું છે એ બી આપણને ખબર છે, અને હજી પણ જો એ ન કરીએ તો આવો લાવો બીજી વાર નહીં. એટલે આપણે આપણી ભૂલોને સાવચેતીથી દૂર કરવી એ આપણું પહેલું કર્તવ્ય હોવું જોઈએ. જાવાણી કે વાણી મસ્તક સદા દેતું બોલ જીવાણી માતરું જય.